પ્રવચન નંબર 387 તારીખ 29/10/87 67 મિનિટ નિયમસાર ગાથા 41
કે પૂર્વોક્ત ચાર ભાવો અવધરે ઉપક્રમ ચોક્ષમ થાય, ચાર ભાવો આવરણ સહિત હોવાથી મોક્ષનું કારણ નથી. શું કહે છે? સૂક્ષ્મ વ્યવહાર, વ્યવહાર ઉત્તરીના પરિણામ તો બંધનું કારણ છે, પણ નિશ્ચય રત્નત્રયના પરિણામ પણ મોક્ષનું કારણ નથી.
બરાબર,
પણ એ તો મોક્ષ છે ને મોક્ષનો ઉપાય છબોલમાં ચોખ્ખી વાત કરી છે અને સમયસારમાં પણ છે. સમય દર્શનાન કાર્ય પ્રાણી મોક્ષમાં જૈશન આચાર્ય ભગવાનની ટીકામાં પણ છે કે નિશ્ચય રત્નત્રયના પરિણામ મોક્ષનું કારણ છે. અહીંયા કહે છે કે નિશ્ચય રત્નત્રયના જે પરિણામ વિતરાગી પરિણામ જે શુદ્ધાત્માને અવલંબે આશ્રય પ્રગટ થાય, ધર્મના પરિણામ તે મોક્ષનું કારણ નથી.
બરાબર,
મોક્ષ જે કાર્ય થાય છે એનું કારણ મોક્ષ માર્ગ નથી.
બરાબર,
એનું એમ કારણ બતાવે છે કે તે મોક્ષનો માર્ગ આવરણ સંયુક્ત છે. એ નિશ્ચય મોક્ષ માર્ગ એને કર્મના અભાવની અપેક્ષા છે. તો મોક્ષ માર્ગના આશ્રે મોક્ષ થઈ શકતો નથી, કેમ કે આવરણ સંયુક્ત છે.
બરાબર,
આ જગતના જીવોએ આત્મા પરિણામ માત્રથી ભિન્ન છે એ વાત સાંભળી જ નથી. સંભળાવનારે નહીં, પરિણામથી સહિત પરિણામને કરો અને પરિણામને ભોગવો, પણ આત્મા મૂળ પાયામાં જ પરિણામ રહી છે.
બરાબર,
અહીંયા કહે છે કે પ્રભુ એક વાત સાંભળ, તારા વ્યવહાર રત્નત્રયના પરિણામ એ તો મોક્ષનું કારણ નથી, પણ નિશ્ચય રત્નત્રયના પરિણામ પણ ભલે અપેક્ષાએ મોક્ષનું કારણ કહ્યું હોય તો પણ ખરેખર તે મોક્ષનું કારણ નથી, કેમ કે એના આશ્રય મોક્ષ પ્રગટ થતો નથી. અપૂર્ણ શુદ્ધ પર્યાય એના આશ્રયે પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ ન થાય. કે એક સમયની પર્યાય છે એનો આશ્રય મોક્ષ ન થાય, એક અપેક્ષાએ તો એ પરદ્રવ્ય છે, તો પરદ્રવ્યને આશ્રય મોક્ષ પ્રગટ ન થાય. બીજો એમ કહ્યું કે એ આવરણ સંયુક્ત છે, આવરણ સહિત છે. જાતના પરિણામ તો આવરણ સહિત છે, ઉદય રૂપે છે, પણ સમ્યક દર્શનાચારી પરિણામ વિશુદ્ધ અકષાય વિતરાગી પરિણામ જે પ્રગટ થાય ધર્મના, એમાં પણ કર્મના અભાવની અપેક્ષા આવે છે. માટે આત્મા નથી, આત્માના આશ્રય મોક્ષ થાય.
બરાબર,
મોક્ષ માર્ગના આશ્રય મોક્ષ
ન થાય.
અહીંયા અધિકાર ચાલે છે શુદ્ધાત્મા, કોના આશ્રય મોક્ષ થાય? મોક્ષની ઉત્પત્તિ થાય છે પણ એને અવલંબન કોનું છે? કે પૂર્વ પર્યાયનું અવલંબન મોક્ષ નથી.
બરાબર,
મોક્ષની પર્યાય પ્રગટ થાય છે એને પૂર્વ પર્યાયનું આલંબન નથી. જે મોક્ષ માર્ગને આલંબન તત્વ છે તે જ તત્વ મોક્ષને આલંબનનું છે.
બરાબર,
મોક્ષની પર્યાય કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય. એક સૂક્ષ્મ જ્ઞાન જે પ્રગટ થયું ગણધર ભગવાનને, એને આશ્રય મોક્ષ થતો નથી. એનું લક્ષ છોડીને એ મોક્ષ માર્ગથી ભિન્ન પરમાત્મા અંદર વિરાજમાન છે, એમાં લીન થતા મોક્ષ થાય છે.
બરાબર,
માટે એક આવરણ સંયુક્ત છે માટે મોક્ષનું કારણ નથી. અને બીજું એ મોક્ષ માર્ગની અવસ્થા અવલંબન લેવા જેવી નથી માટે તે મોક્ષનું કારણ નથી. જેમ પરદેવીને આશરે મોક્ષ થાય એમ અધૂરી પર્યાયના આશરે પણ મોક્ષ ન થાય. વ્યવહાર નહીં જાણવા યોગ છે પણ આશરે કરવા યોગ નથી. શું કહ્યું? સૂક્ષ્મ વાત છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ પરિણામ માત્રથી ભિન્ન છે. બતાવ કે નિશ્ચયી મોક્ષ માર્ગના જે પરિણામ સાધકને પ્રગટ થયા તેનાથી આત્મા ભિન્ન છે. કે આત્માનો આશ્રય લેનારને મોક્ષ થાય છે. પણ મોક્ષ માર્ગ એ વ્યવહાર નહીંનો વિષય છે. વ્યવહાર નહીંનો વિષય આશ્રય કરવાનો નથી, જાણવાનો છે. માટે અવતાર્થ સત્યાર્થ છે. અવતાર્થ સત્યાર્થનું કારણ કે આશ્રયભૂત તત્વ નથી, કેમ કે મોક્ષ માર્ગ પણ નાશવાન છે. ભગવાન આત્મા અવિનાશી છે, શાશ્વત છે, નિત્ય છે, ધ્રુવ છે. એ ધ્રુવનું ધ્યાન કરવાનું છે. આ મોક્ષ માર્ગ ધ્યાનની અવસ્થા છે. ધ્યાનનું ધ્યાન ન હોય, ધ્યેયનું ધ્યાન હોય. ધ્યેય તો નિ પરમાત્મા જોઈએ છે. એમાં એકાગ્ર થતા એને પરિપૂર્ણ મોક્ષ સાપડે થાય છે. એટલે મોક્ષની પર્યાયને સીધું માલું બનાવવું બન્યું છે.
બરાબર,
મોક્ષ માર્ગે મોક્ષે પરિપૂર્ણ કેવળ જ્ઞાનની પર્યાય. કેવળ જ્ઞાનની પર્યાયનું આશ્રયભૂત સ્થાન ઉપાદેય તત્વ અવલંબન તત્વ એક પોતાનો આત્મા છે. પૂર્વ પર્યાયનું અવલંબન નથી, અધૂરી પર્યાયના અવલંબને પરિપૂર્ણ પર્યાય પ્રગટ થાય છે. એક તો આવરણ સંયુક્ત છે, વ્યવહારનો વિષય છે, એના આશ્રય મોક્ષ થાય નહીં. અપૂર્ણ શુદ્ધ પર્યાયને આશરે પરિપૂર્ણ કાળમાં કરી ત્યારે મોક્ષ તો કાર્યરૂપે થાય છે. તો એનું કારણ કહું કે ત્રિકાળ મુક્ત આત્મા એ ક્ષણિક મોક્ષનું કારણ છે. ત્રિકાળ મુક્ત પરમાત્મા જે અંતર તત્વ બિરાજમાન છે, પરમાત્મા તત્વ એ ત્રણેય કાળ મોક્ષ સ્વરૂપ છે. એ મોક્ષનું આશ્રયભૂત કારણ અવલંબનભૂત તત્વ જો હોય તો ત્રિકાળ મુક્ત સ્વભાવે ભગવાન આત્મા છે. એ મોક્ષની પર્યાયનું સીધું કારણ આત્મા છે.
બરાબર,
પરંપરા વ્યવહાર કારણ મોક્ષ માર્ગ છે.
બરાબર છે.
કેમ કે મોક્ષ માર્ગ આત્માને આશ્રય પ્રગટ થતા 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 એનો વ્યય થઈને મોક્ષ થાય છે. પણ એ મોક્ષની પર્યાયને આલંબન તો આત્માનું છે, મોક્ષ માર્ગનું આલંબન નથી. કેમ કે આવરણ સંયુક્ત છે, કેમ કે અનિત્ય છે, કેમ કે પૂર્ણ પર્યાયને અપૂર્ણ પર્યાયનું આલંબન ન હોય.
બરાબર,
મોક્ષ તો પરિપૂર્ણ દશા છે, એને આલંબન ભૂત તો પૂર્ણ પરમાત્મા છે. જેમ કે સોનું છે, સોનું સોનું મળી નતું, બાર વાળું સોનું સમજો, પછી તેર વાળું થાય, ચૌદ વાળું થાય, પંદર વાળું ને સોનું. પેલા તો વલા હતા ને,
હાજી
હવે વળી કેરેટ ને બીજો અનેક પ્રકારના
થાય
છે. ટચ થઈ ગયું, બાવીસ કેરેટ ને ત્રીસ કેરેટ, ચોવીસ કેરેટ. હજુ દ્રષ્ટાંત ધ્યાન રાખજો કે સોળ વર્ણનું સોનું જે પ્રગટ થાય છે એ પંદર વર્ણનું જે સોનું હતું એના આશરે સોળ વલાની પર્યાય પ્રગટ નથી થતું. પણ સોળ વર્ણનું સોનું શોધ શક્તિ રૂપે અંદરમાં છે, એના આશરે સોળ વર્ણનું પર્યાય પ્રગટ થાય છે. ઉત્પાદને વ્યયનો આશ્રય ન હોય પણ ઉત્પાદને ધ્રુવનો અવલંબન હોય. કેટલા ઘણા ન્યાય પેદા આવે ન્યાય એ મોક્ષની પર્યાય ઉત્પાદન થાય છે અને મોક્ષ માર્ગનો વ્યય થઈ જાય છે. તો વ્યયનું અવલંબન મોક્ષને ન હોય, મોક્ષની પર્યાયને ધ્રુવનો અવલંબન હોય. તો ધ્રુવ પરમાત્મા તો ત્રિકાળ મુક્ત છે
બરાબર,
તો મુક્ત એવા જીવ પરમાત્માને આશ્રય મોક્ષ પ્રગટ એ મોક્ષની પર્યાયનો સીધો સંબંધ મુક્ત દ્રવ્ય સાથે છે
બરાબર,
પૂર્વની મોક્ષ માર્ગની પર્યાય સાથે નથી
બરાબર.
ઉત્પાદ ધ્રુવને આશ્રય થાય છે,
હાજી
ઉત્પાદ વ્યયને આશ્રય હોઈ શકે નહીં. સોનાની સોળ ઓલાની અવસ્થા પ્રગટ થઈ એ સોના સોળમું સોળું શક્તિ હતું એમાંથી પ્રગટ થતા 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 સોળ ઓલાની શુદ્ધ સોળ પર્યાય પ્રગટ થઈ. એ પર્યાયને સીધો સંબંધ સોના સાથે છે, બુરો પર્યાયની સાથે નથી
બરાબર.
કેમ કે અપૂર્ણ પૂર્ણનો કાળ ન થાય
બરાબર.
મોક્ષ માર્ગ એ અપૂર્ણ શુદ્ધ પર્યાય છે, જે શુદ્ધ પર્યાય
હાજી પણ અપૂર્ણ
પણ અપૂર્ણ છે. અપૂર્ણનું અવલંબન લેતા પૂર્ણ પર્યાય પ્રગટ નથી. એ તો પૂર્ણનું અવલંબન લે ત્યારે પૂર્ણ પર્યાય પ્રગટ. એક સમયમાં એ પર્યાય અવલંબન લે છે અને જે સમયે અવલંબન લીધું તે સમયે મોક્ષ થઈ જાય છે. મોક્ષ થવાનો જયારે કાળ છે આત્માનો ત્યારે મોક્ષની પર્યાય સીધું અવલંબન લીધું છે. વચ્ચે કોઈ દલાલ દલાલ નથી
બરાબર છે,
વચ્ચે કોઈ એજન્ટ નથી, બ્રોકર નથી. સીધી મોક્ષની કેવળનાની પર્યાય એને સંબંધ પોતાનો શુદ્ધ આત્માની સાથે છે
બરાબર.
મુક્ત અવસ્થાનું કારણ મુક્ત દ્રવ્ય છે
બરાબર.
અપૂર્ણ પર્યાય નથી મોક્ષનું કારણ ન હોય માટે અહીંયા કહે છે કે ચાર ભાવો છે. આ પરિણામથી રહિત આત્મા છે એ જગતને ખબર નથી. દેહથી તો ભિન્ન છે, કર્મથી તો ભિન્ન છે, એક સમયની રાગની અવસ્થા એનાથી ભિન્ન છે, ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન છે અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એનાથી પણ આત્મા
ભિન્ન છે.
ભિન્ન છે આ એનાથી રહી છે
બરાબર.
આ પર્યાયથી રહી આત્મા છે એ લક્ષમાં લીધા સિવાય કોઈ જીવને સભ્ય પ્રશ્ન થાય. સભ્ય પ્રશ્ન કેમ થતું નથી એમ પ્રશ્ન છે બધાને, હજારો જીવના
હાજી.
પણ ભાઈ સમ્યક દર્શનનો વિષય શુદ્ધ આત્મા છે એ તારા લક્ષમાં જ આવ્યો નથી
બરાબર.
ના હવે તો કરતા કઈ આવ્યો છે એ જો બે ચાર આટાવડા પ્રશ્ન પૂછીએ તો નાપાસ થઈ જાય.
હાજી
આત્મા અકર્તા છે તારા લક્ષમાં આવ્યું છે હા. તો અધર્મના પરિણામ આત્મા કરે કે ના, ધર્મના પરિણામ આત્મા કરે કે હા. તમને લક્ષમાં જ નથી આવ્યું દ્રવ્ય, અધર્મના પરિણામથી પણ ભિન્ન, ધર્મના પરિણામથી પણ ભિન્ન છે. માટે જે જેનાથી ભિન્ન હોય એનો આત્મા કરતા બની શકે, એનો જાણનાર રહીએ પણ કરનાર આ જૈન દર્શન આ વિતરાગ પરમાત્મા એ પરમાવી વાત સરળના સરળોકનો નાથ ભગવાન મહાવીરની વાણીમાં આવ્યું ગૌતમ ગૌતમ ગંધરે જીનું અને એની પરંપરામાં શાસ્ત્રો લખાણ કે મોક્ષનું કારણ મોક્ષનો માર્ગ નથી. કેમ કે આવું સંયુક્ત છે, અપૂર્ણ પર્યાય પૂર્ણ પર્યાયનું કારણ
નથી,
ન હોવો વ્યય ઉત્પાદનું કારણ ન હોવો. ઘણા ન્યાયો એમાં આવી ગયા છો. ચાર ભાવો આ વર્ષ સંયુક્ત હોવાથી રાગ તો મોક્ષનું કારણ નથી. કેમ કે રાગ પોતે બંધનું કારણ છે એટલે મોક્ષનું કારણ ન હોવો. મોક્ષનો માર્ગ એ પણ મોક્ષનું કારણ નથી પણ પૂર્ણ પરમાત્મા જે મુક્ત છે તે મુક્તનું કારણ કેમ કે એનું અવલંબન લેતા કેવું જ્ઞાન પ્રગટ થઈ
જાય
છે. આવરણ સંયુક્ત હોવાથી થવાથી નહીં ત્રણેકા ઋષોદેવ ભગવાનના વખતમાં પણ આ વાણી આવી કે ચાર ભાવ આવરણ સંયુક્ત છે. ભગવાન મહાવીરની વાણીમાં આવ્યું કે ચાર ભાવ આવરણ સંયુક્ત છે. આવતી ચોવીસીમાં પહેલા તીર્થંકર થશે પદ્મનાભ શ્રેણીક મહારાજાનો જીવ, એની વાણીમાં આવશે ચાર ભાવ આવરણ સંયુક્ત છે માટે મોટું કારણ નથી. અનંત તીર્થંકરોની આ વાણી છે
બરાબર
કે તારો શુદ્ધ આત્મા એક જ મોક્ષનું કારણ છે અથવા સુખનું કારણ તારો આત્મા છે. સુખનું કારણ એક તારો આત્મા છે. પરિપૂર્ણ સુખ જોતું હોય તો તારા આત્માનું અવલંબન લે, પરનું અવલંબન લેતા સુખ પ્રગટ નહીં થાય. અને જળનું અવલંબન લેતા તો સુખ નહીં આવે. પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગમાં તો સુખ નથી, પણ કષાયની મનતાનો શુભ ભાવ એ પણ દુઃખનું કારણ છે માટે સુખનું કારણ નથી. અને નિશ્ચય મોક્ષનો માર્ગ એક સમયની પર્યાય અધૂરી અધૂરા સુખરૂપે છે કે અધૂરા સુખરૂપે હોય પૂર્ણ સુખનું કારણ ન થાય. પૂર્ણ સુખ એ પૂર્ણ સુખનું કારણ થાય. ભગવાન આત્મા પૂર્ણ સુખનો દરિયો છે, એનો અવલંબન લેતા પૂર્ણ સુખ પ્રગટ થાય છે. જૈન દર્શન એટલે વિશ્વ દર્શન, વસ્તુ દર્શન કોઈ વાડાની વાત નથી. વાડા પડાનું કામ નથી. આ જૈન દર્શન એટલે વસ્તુનું દર્શન, વસ્તુ દર્શન એટલે આત્મદર્શન. આત્માનું સ્વરૂપ શું છે એને લક્ષમાં નહીં અને એમાં એકાગ્ર થતા એને મોક્ષ પ્રગટ પર્યાય પ્રગટ થઈ જાય. મોક્ષ એટલે પૂર્ણ સુખ
બરાબર.
મોક્ષ એટલે પૂર્ણ સુખનું નામ મોક્ષ છે. અને મોક્ષને તો બધા જ ચાહે છે, દુઃખને તો કોઈ ચાહતા નથી. પણ સુખ ક્યાંથી આવે કેમ પ્રગટ થાય એની કોઈને ખબર નથી. દાન કરો, દયા પાડો, શિયર પાડો, આ વ્રત કરો, હોસ્પિટલ બંધાવો, ધર્મ થાય ને એનાથી આપણે મોક્ષ થઈ જાય. હરામ મોક્ષ થતો હોય તો મોક્ષનું કારણ મોક્ષની પર્યાય નથી. પ્રભુ આ વાત કે સાંભળી નથી. મોક્ષનું કારણ શ્રીકાળી સામાન્ય ભગવાન આત્મા એ ત્રણેકાળ મુક્ત છે. ત્રણેકાળ નિરાવરણ અને પરિપૂર્ણ ભરેલો છે આત્મા. બધાની પાસે આવો આત્મા તો બધાની પાસે પરિપૂર્ણ આત્મા વર્તમાનમાં છે. કેમ દેખાતો નથી? કેમ દેખતો નથી? તને દેખાતો નથી એટલે કોઈને ન દેખાય કેમ કહી શકાય? તને દેખાતો નથી એ ઠીક છે, પણ તને દેખાતો નથી એટલે કોઈને ન દેખાય એવો આત્મદર્શન થાય એમ ન કહી શકાય. ચાર ભાવો આપણે સંયુક્ત હોવાથી મુક્તિનું મોક્ષનું કારણ નથી. એ પરિણામ કે આત્મા ભિન્ન છે એ મોક્ષનું કારણ છે એ પણ અપેક્ષા એ છે. ખરેખર મોક્ષનું કારણ તો મુક્તિની પર્યાય છે. શ્રીકાળી દ્રવ્ય પણ મોક્ષનું કારણ કેમ કે એ તો પ્રથમથી છે. જો એક કારણ હોય તો મોક્ષ વધારો થવો જોઈએ, પણ અહીંયા તો મર્યાદિત વાત કરે છે કે કોના હાથને મોક્ષ આ એટલી મર્યાદિત વાત છે. છતાં ઉપરથી વાત આપણે બધી લઈ ત્રિકાળ નિરૂપાદી જેનું સ્વરૂપ છે. ત્રિકાળ ત્રણેકા આદિ વ્યાધિ ઉપાધિથી રહીત આત્મા છે. પણ અમને વ્યાધિ થાય છે નહીં, તમને થતી નથી. એ થાય છે બીજા તત્વમાં અને માથે ઓઢી લ્યો છો કે હું દુઃખી. દુઃખી થાય છે બીજો અને માને છે કે હું દુઃખી. તું તો સુખમય આત્મા છો. બીજે દુઃખી આત્મા નથી થતો. કે દુઃખી કોણ થાય છે? અજ્ઞાન આત્મા થાય છે. વ્યવહારથી દુઃખ ભોગવે છે. નિશ્ચય જીવતો સુખનો સાગર છે એ દુઃખનો ભોગતા છે. શું નિશ્ચય જીવને શું વ્યવહાર જીવ આ કાંઈ ખબર પડે એમને લોલે લો કરીઓ ભગવાનના દર્શન ધરમ થઈ જાય નહીં થાય. અયતના ભગવાન દર્શન કરતા ધર્મ થતા તો કાલથી નહીં આવીએ દર્શન કરવા. પ્રતિમાને સાંભળો શું કામ કર્યું કે ભાઈ સાંભળ, તું જરાક સાંભળતો કરો, વિચારતો કર કે આ પ્રતિમાના દર્શન કરતા મારા સ્વરૂપનું મને સ્મરણ થાય છે. હું ભૂલી ગયો તો મારું સ્વરૂપ, અને જ્યાં અરિહંતની પ્રતિમાને જઉં છું તો હે અરિહંત ભગવાન, જે હું આપણું રૂપ છે, મારું સ્વરૂપ છે, હું તો મારા સ્વરૂપનું સ્મરણ કરવાના લોભે આપની પાસે દર્શન આવ્યો છું. હું શુભ ભાવ માટે ને પુણ્ય બંધાય એ માટે આપણા દર્શન કરવા આવતો દર્શન દર્શનમાં ફેર મોટો. નિકાળ નિરુપાધિ આદિ વ્યાધિ નિરુપાધિ, ભગવાન આત્મા એને આધી નથી, માનસિક આધિ શારીરિક વ્યાધિ એને નથી. ક્યારે કે અત્યારે છે ત્યારે શરીરમાં રોગ આવે ત્યારે આત્મામાં રોગ આવતો નથી. એ રોગનું સ્થાન શરીર છે અને દુઃખનું કારણ તારું અજ્ઞાન છે, એનાથી ભી ભગવાન આત્મા છે. ચિકાળ ઉપાધિ આદિ એટલે માનસિક, વ્યાધિ એટલે શરીર, ઉપાધિ એટલે બાર કોર્ટ કચેરીના કઈ થયા હોય, કેસ ને કોઈ જમીનની અરજી કરી હોય, પાસ ન થાય તો ક્યારે પાસ થશે એવું બધું વિચારો આવે છે. એ ઉપાધિ છે, બહારની પ્રતિકૂળતા, બહારની પ્રતિકૂળતાનો સહયોગ આવી પડે તેને ઉપાધિ કહેવા. બોલુભાઈ, બહારની પ્રતિકૂળતાને ઉપાધિ કહેવા. કોઈને છોડીને કોઈને બીજાની સંસારી જીવને હોય હોયને આદિ વ્યાધિ ને ઉપાધિ હોય પણ સમાધિ નથી. હા, સમાધિ નથી, સમાધિ તો જ્ઞાનીની હોય છે. બાકી આદિ વ્યાધિ ને ઉપાધિ કોઈને કોઈની મુખ્યતા ને કોઈની કોઈની ત્રણમાંથી એકની મુખ્યતા હોય, ત્રણની મુખ્યતા વાળા એ બહુ હોય, એ બહુ પાપના ઉભો તો ત્રણેયની મુખ્યતા એ છે. કે ત્રિકાળ ઉપાધિ આ પરમાત્માનું સ્વરૂપની વાત ચાલે છે. ત્યાં પરમાત્મા ક્યાંય છે? અહીંયા બિરાજમાન છે, પણ એની સામે જોતો નથી, એના દર્શન કરતો નથી. નજીકમાં નજીક પરમાત્મા છે, એના દર્શન નથી કરતો. રહેણી કાઢીને એક જ પંથા જાય છે દર્શન કરવા. એનો અર્થ એક પંથા ન જવું જવું એ કઈ પ્રશ્ન, એ પ્રશ્ન નથી ભાઈ. જરા ઊંચી ઊંચી વાત ચાલતી હોય ત્યારે નીચે નીચે ઉતરવાનો અર્થ ન હોય કે ગજ પંથા જવાની ના પાડી તો પિક્ચર જોવાની આ પાડી. ભાઈ તું ક્યાં કરો, ગજ પંથા ને ના પાડી તો આપણે પિક્ચર જોવા જશું, એમ ન હોય તો પાપના પરિણામ છે. ગજ પંથા તો પુણ્યના પરિણામ છે અને આ ભગવાનના દર્શન એટલે ધર્મના પરિણામ છે. કરીને દર્શન એક વખત ભગવાન ક્યાંય પાછું જાવની રૂમમાં બેઠો હોય દર્શન કરે કોઈને ખબર ન પડે અને આનંદ આવે એનું કોઈ ભાવ ન લઈ જાય.
બરાબર,
કોઈ ઇન્કમટેક્સ ની કોઈ સેલ્સ ટેક્સ ની રેટ પડે ની કઈ નહીં. સ્વાધીન સુખ અનુભવે અંતરમાં જઈને ઘરને દર્શન એક વાર ભગવાનના થશે તને એ ભગવાનના દર્શન કેમ થાય એની વાત કરે છે. ત્રિકાળ નિરૂપાધિ જેનું એટલે મારું સ્વરૂપ છે, એમાં આધિ નથી વ્યાધિ નથી. આધિ નથી એટલે મન હોય તો આધિ થાય ને, આત્માને મન નથી.
બરાબર,
દ્રવ્ય મન તો નથી પણ ભાવ મનનો પણ આત્મામાં અભાવ છે, માટે આધિનો અભાવ છે.
બરાબર,
અને આત્માને વ્યાધિ નથી કેમ કે આત્માને શરીરનો અભાવ છે. શરીર આત્મામાં નથી ને આત્મા શરીરમાં નથી, બે તત્વ ભિન્ન ભિન્ન છે. જેમ જ્ઞાન અને તળવાર બે જુદા છે એમ શરીર અને ચૈતન્ય પરમાત્મા ભિન્ન ભિન્ન છે, અંદર વિરાજમાન છે. માટે શરીરની વ્યાધિ કે શરીરમાં છે આત્મામાં આવતી નથી. નથી ઉપાધિ બહારના પ્રતિકૂળ સંયોગ બહારમાં રહી જાય છે, અંદર આત્મામાં આવતા નથી. એ તો આધિ વ્યાધિ ને ઉપાધિથી નિજ પરમાત્મા રહી છે જેનું સ્વરૂપ છે. એવા આ નાને મોટે મોટી વાત હશે કે શું હશે? આ LLB ની વાત હશે, BA ની કે એકડિયાની?
એકડિયાની.
આ તો હજી એકડો છે, બગડો તો જુદો છે. ચારિત્ર ની વાત તો અપૂર્વ શ્રેણી ની વાત તો એનાથી આગી છે. આ તો પ્રાથમિક ધર્મની શરૂઆત આત્મદર્શનથી થાય છે, સમ્યક દર્શનથી શરૂઆત થાય છે. ગ્રસ્ત સમાતા દુકાન નડે નહીં, કુટુંબ નડે નહીં. હા હા હા. અને એની મમતા છૂટી જવી જોઈ. દુકાન હોય પણ મમતા છૂટે, શરીર હોય પણ મમતા છૂટી જાય. અને શુદ્ધ આત્મામાં લક્ષ કરે તો કામ. એવા નિરંજન જે શુદ્ધ આત્માને આદિ વ્યાધિ ઉપાધિથી રહી છે, ત્રણથી રહી છે, એવા નિરંજન અંજન મેલ રહી પવિત્ર પરમાત્મા છે. આત્મા કેવો છે? પવિત્ર છે. આ પુણ્યપાપના પરિણામ અપવિત્ર છે, મેલ છે. તો પાંચ માર્ગના પરિણામ મેલ છે,
બરાબર
બંધનું કારણ છે. આત્મા પવિત્ર પરમાત્મા છે. નિરંજન અંજન મેલ રહી
હાજી
પરમ પંચમ ભાવનું પરમ એટલે પૂજની પૂજવા યોગ, પૂજા કરવા યોગ આત્મા છે, ભક્તિ કરવા યોગ આત્મા છે, સ્તુતિ કરવા યોગ આત્મા છે, પ્રશંસા કરવા યોગ આત્મા છે, મહિમા કરવા યોગ આત્મા છે. પરમ પંચમ ભાવની પારણામિક ભાવની ચાર ભાવ કયા? એની સામે પંચમ પારણામિક ભાવ. પારણામિક ભાવ એટલે જેવી વસ્તુ હોય તેવી અનાદિ અનુગ્રહે, એમાં કોઈ ફેરફાર ઘટવત ન થાય એને પારણામિક ભાવ કહેવામાં. જળ ભાવે જળ પડમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડ્યા. નિજ ભાવને છોડે નહીં, પર ભાવને કઈ રહે નહીં, એને ભગવાન આત્મા પારણામિક ભાવ કહેવામાં. સોનું ત્રણે કાળ પીળું પીળું ને
પીણું
પીળું, પાણી ઠંડુ ઠંડુ ને
ઠંડુ,
પોતાના સ્વભાવને ન છોડે તેને પારણામિક ભાવ કહેવામાં આવે છે.
બરાબર.
પાણી ઊનું થાય તોય ઠંડુ છે, ઊનું થાય તો ઠંડો એનો સ્વભાવ છોડે નહીં. પાણીની આરે માટીનો સુયોગ થાય, પાણીની અવસ્થા મલિન થાય તો પણ પાણી પોતાનો સ્વચ્છ સ્વભાવ રાખે છે, છોડતો નથી, એને પારણામિક ભાવ કહેવામાં આવે છે. વસ્તુ પોતાના સ્વભાવને છોડે નહીં.
બરાબર.
અગ્નિ છે એ ઉષ્ણતા એનો પારણામિક ભાવ છે, એનો સ્વભાવ છે, સ્વભાવને પારણામિક ભાવ કહેવામાં
આવે.
પારણામિક ભાવની ભાવનાથી આત્મ ભાવના ભાવતા રહેજી કેવળ
જ્ઞાન,
એ વાત કરે છે. શુદ્ધ આત્માની ભાવના ભાવતા કેવું જ્ઞાન પ્રગટ થાય છે. નિમિત્તની ભાવના નહીં, નૈમિત્તિક ભાવની ભાવના નહીં, એક સમયની અધૂરી પર્યાયની ભાવના નહીં, મોક્ષ માર્ગની ભાવના નહીં, પણ ત્રિકાળી શુદ્ધ આત્માની ભાવના. ભાવના એટલે એકાગ્રતા, ભાવના એટલે
એકાગ્રતા,
ઉપયોગ અંદરમાં લીન થઈ જાય તેને ભાવના કહેવામાં. એ ભાવનાથી પંચમ ગતિ એ મોક્ષો જાય છે. વર્તમાન કાળમાં
આજે
608મી મોક્ષ વધારે છે. અત્યારે 6 મહિના ને 8 સમયની અંદર કાળની મર્યાદા છે. 608 જીવ સિદ્ધ પરમાત્મા થાય થાય ને થાય. અહીંથી અત્યારે નથી ભલે, પણ બીજો લોક ઘણો છે. કાય અભ્યાસ નહીં, એટલું આ જોવામાં આવે છે. એટલું આ એક જગત છે માને છે. એક વખત કુવામાં સમુદ્રનું માટલું તૂટીને પડ્યું.
હાજી
દરિયાકાંઠે કુવા ઘણા હોય, અમે વેરાવળ હતા.
હાજી
ત્યાં હવે ભરતી આવે કે નહીં દરિયામાં? દરિયાકાંઠે, દરિયાકાંઠે કૂવો ભરે અને મીઠું પાણી નીકળે દરિયાના કાંઠે. હવે એમાં આવી ભરતી આવે તો માછલું એમાં કૂવામાં આવી ગયું. અંદર ડેટકા હતા અને માછલું આવ્યું. માછલો વાત કરે છે, આ ક્યાં સમુદ્ર, ક્યાં આ તમારું ખાબોચા દેખું, ત્યારે દેખું જરા ઠેકરો ભાઈ હોય છે કે આટલો મોટો દરિયો છે તારો? ના ના, ત્યારે વધારે ઠેકરો હોય, આટલો દરિયો છે ભાઈ તે જોયું નથી દરિયો, પછી એકદમ ઠેકરો મળે સામે કાઢે બસ કે આથી વધારે દરિયો મોટો, કેમ કે પોતે જેટલું જોયું એનું માપ બની કાઢે છે, પોતાની મરતી બપાઈ જાય છે એમાં દરિયો એવો ન એમ. આટલું જગત છે બસ, આ એરોપ્લેન ઉડે છે એટલું, બહુ તો અમેરિકા, રશિયા ને ચીન ને જાપાન, ભાઈ નહીં તો મોટો દરિયો છે. જેમ દરિયો મોટો હોય એમ મનુષ્ય લોક માવી ક્ષેત્ર જંબુદ્વીપ ધાતી ખંડ પુષ્કર દ્વીપ કોઈ સારું છે ત્યાં અત્યારે કોઈ જઈ શકતું નથી. રશિયા વાળા બહુ મહેનત કરે છે આમ ઉત્તરમાં જવામાં, પણ ઠરેલું બરફ છે કોઈ જઈ શકતો નથી. એમ 608 જેવો અત્યારે ધારાવાહી મોક્ષમાં પધારે છે, નવો સિદ્ધાંત અરિયંતમાંથી ઠીક થઈ જાય. પેલા અરિયંત હતા અને એમાંથી આયુ પૂરું થાય શરીર, બારાની માફક શરીર, ઔદારિક શરીર છે, પરમ ઔદારિક ફટી જેવી કાયા સાત ભાવ દેખા, એક ભાવ વર્તમાનનો અને ભૂતકાળના ત્રણ ને ભવિષ્યના ત્રણ શરીરને જોઈએ તો પોતાના ભાવ ના દર્શન થઈ જાય. ત્રણ હોય તો ત્રણ ને બે હોય તો બે, દર્શન થઈ જાય. એવું તો એનું શરીર સ્ફટિક બની જવું હોવું, આત્માની શું વાત થઈ, પણ ક્યાંય ખ્યાસ તમને કેને કેવા અરિયંત ને કેને કેવા એક એ છે કે આવા સદાત્માની ભાવના કરતા ભાવનાથી પંચમ ગતિએ ચાર ગતિ છે, જોતાયેલ છે મનુષ્ય ગતિ નરક ગતિ ધીરી અને દેવગતિ, ચાર ગતિ છે. દુઃખી છે જીવ ચાર ગતિના જેવો દુઃખી છે, મનુષ્ય ગતિના જેવો દુઃખી છે, ક્યાં દુઃખી છે કે ભલે બીજા દુઃખી હોય પણ ચંદ્રુભ્યા તો સુખી છે કે ના ના દુઃખીના દારિયા છે. આત્માના જ્ઞાન વિના કોઈ જીવને સુખ હોઈ શકે નહીં બેન. આપણે સુખ છે સંયોગમાં સુખ હોય, સંયોગી ભાવમાં સુખ હોય, કલ્પના છે. બે ચાર મોટર હોય, દુલા હોય, દીકરાઓ હોય, બહુ હોય, કયા ગ્રહ હોય, અનુકૂળતા હોય, કોઈ નો ઉદય હોય, અમારા જેવું કોઈ સુખે હું ઓળો અને શેરી અભિમાનમાં ચકચુર થઈ ગયું, સુખને અંતે જોયું નથી. વાત આ પંચમ ગતિ મોક્ષ ગતિ ગોસરભાઈ શું છે એને કઈ ફાળો તો કરવો નથી, સત્માને ફાળો કરો કે એને તો સ્વરૂપ બતાવે છે કરુણા કરી છે. પાછા ફરો પાછા ફરો, જાણવાના જળ છે ભાઈ એમાં કઈ સુખ નથી. જાણવાના જળથી ત્રસા છીપાય નહીં, ઊંચો પડી જા. પંચમ ભાવની ભાવનાથી પંચમ ગતિ એટલે મોક્ષ ગતિ, ચાર ગતિ દુઃખદાયક છે અને પંચમ ગતિ સુખદાયક છે એ સિદ્ધ થયા છે. થયા ફરીથી સંસારમાં આવતા નથી. ઘી થયું તે થયું, ઘીનું ફરીથી માખણ કે દૂધ કે છાસ કાંઈ થાય નહીં, એમ સિદ્ધ પરમાત્મા થયા છે. પંચમ ગતિ મુમુક્ષુઓ વર્તમાન કાળે જાય છે, હો એટલે જાય છે, જઈ રહ્યા છે. તારે જવું હોય તો પીવું ઉભરે એ કરે છે, એમ શું કરે તો તારો ટર આવી જશે. પેલા બેન્ચમાં નહીં આવે તો બીજા બેન્ચમાં, 608 નો બેન્ચ છે ને, એમાં નહીં આવે તો બીજામાં, બીજામાં નહીં આવતો ત્રીજામાં, ત્રીજામાં નહીં આવતો ચોથામાં, લાઈનમાં ભરે ને સંસારથી મોટું ફેરવી નાખ ને, સંસાર તરફનું મોટું છે, પર્યાય તરફનું મોટું ફેરવી નાખ ને, દ્રવ્ય તરફનું મોટું કરી લે તો બેન્ચમાં આવી જશે.
બરાબર
રિઝર્વેશન થાય છે અત્યારે,
હાજી
આથી સીટ રિઝર્વ થાય છે પણ પ્લેન આવી નથી ઉપર,
બરાબર
એટલું છે.
બરાબર
સીટ તો અહીંયા રિઝર્વેશન થઈ જાય, સમય પ્રશ્ન થયું ટિકિટ તો મળી ગઈ ભોગ જવાની, પણ ડાયરેક્ટ અહીંથી જવાતું નથી, થોડો ટાઈમ લાગે, પણ થાય થાય એના વિના થતો આ તો પ્લેન નહીં ઉપડે તમારા વિના. હા, જે મારી ટિકિટ હોય ને પ્લેન ન ઉપડે એમ છે. પણ મોક્ષ જોઈએ એને, ને સંયોગ જોઈએ ને એને, મોક્ષ નથી જોતો. પંચમ ગતિ મોક્ષો વર્તમાન કાળે જઈ ગયા છે, ભવિષ્યકાળે જશે, ભવિષ્યકાળ અંત તો બાકી છે. ત્યારે પણ જે જીવ આત્માઓ મોક્ષ ગતિ જશે એ પોતાના શુદ્ધાત્માનું અવલંબન ભાવના લઈને એ જશે. ભાવના કરતા આત્મ ભાવના ભાવતા લહે જીવ દેવળ જ્ઞાન સંકોચન વાક્ય છે, સાચું વાક્ય છે. હાજી એ ભાવના ભાવતા એટલે સંકટ નહીં, ભાવના ભાવતા એટલે વિકલ્પ નહીં, ભાવના ભાવતા એટલે રાગ નહીં, ભાવના ભાવતા એટલે શુદ્ધાત્માની સમુખ ઉપયોગને જોડતા એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, જ્યાં કોઈ પણ પ્રકારની ઈચ્છા રાગ ન હોય, ચિંતિત ન રોકાઈ જાય એવી ધ્યાનની અવસ્થાને પરમાત્મા ભાવના કહે છે. ભાવના શુદ્ધ ઉપયોગને કહે છે. એ ભાવનાથી પંચમ ગતિએ મુમુક્ષુઓ વર્તમાન કાળે જાય છે, ભવિષ્યકાળે જશે, અને ભૂતકાળે જતા હતા. આ જેટલા જીવ પરમાત્મા થયા ભૂતકાળમાં એટલા શુદ્ધાત્માની ભાવના કરતા, વર્તમાનમાં જાય છે શુદ્ધાત્માની ભાવના, નિમિત્તે પૈસાની ભાવના નહીં,
બરાબર
આત્માની ભાવના, અને ભવિષ્યકાળે પણ જશે એ આ પંચમ ભાવને સ્મરણ કરશે એ જશે. જેવી ગાથા 41 પૂરી થઈ ગઈ, બરાબર આ ચાર પ્રકારના પરિણામથી આત્મા રહી છે. ગાથા ચાર ઊંચી છે, 41 બીજી ગાથાઓમાં આવે કર્મથી રહી, નો કર્મથી રહી, અહીં તો પરિણામથી રહી, ચાર પ્રકારના પરિણામથી રહી, એમાં શાહી ભાવથી રહી આત્મા. શાહી ભાવ જે થાય છે એ ભગવાન આત્માના લક્ષ્ય થાય છે, એ પર્યાયથી પણ આત્મા રહી છે. રહીતનું શ્રદ્ધાંત થતા સહિતનું જ્ઞાન થઈ જાય છે. સેજે હવે 41મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર ગુજરાત બે શ્લોક કહે છે, 58 નંબરનો શ્લોક બે બોલો. જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીર્ય એ પાંચ પ્રકારના આચારો છે. એક જ્ઞાનાચાર, જ્ઞાનનું આચરણ, જ્ઞાનનું આચરણ એટલે જ્ઞાન, જ્ઞાનને જાણવામાં રોકાઈ જાય, જ્ઞેયને જાણવા ન જાય એને જ્ઞાનનું આચરણ કહેવામાં આવે છે. આચરણની વાત આવી,
હાજી
સદાચરણ,
હાજી
આ સદાચરણ, સદાચરણ બહુ આવે છે અત્યારે. આચરણ સદાચરણ, જ્ઞાનનું આચરણ કે જ્ઞાન જ્ઞાનમાં ટકી જઈએ અને જ્ઞાન જ્ઞેની સમુખ જાય નહીં એને જ્ઞાનનું આચરણ ચારિત્ર કહેવામાં આવે છે. જ્ઞાનનું ચરિત્ર, જ્ઞાનનું આચરણ એટલે જ્ઞાનનું ચરિત્ર, એક એક ગુણની પર્યાયનું ચરિત્ર હોય, ચારિત્ર ગુણની પર્યાયનું ચરિત્ર નહીં, એક એક ગુણનું જે વિતરાગી પરિણમન થાય તેને તેનું ચરિત્ર આચાર કહેવામાં આવે, જ્ઞાનનું આચાર. જો અહીંયા પાંચ આચારો, આચરણ આચારો એટલે આચરણ, આચરણ એટલે ચરિત્ર, એનું જ્ઞાનનું ચરિત્ર જ્ઞાન જ્ઞાનમાં રહે અને જ્ઞાન જ્ઞાનથી વિમુખ થઈને જઈને જાણવા ન જાય તેને જ્ઞાનાચાર કહેવામાં આવે છે. દર્શનાચાર, સમ્ય પ્રસૂતિ પર્યાય આત્માને આશ્રય પ્રગટ થઈ પ્રતીતિ થઈ કે થઈ એને દર્શન આચાર કહેવામાં આવે છે. સમ્યક દર્શનનું આચરણ દરેક પર્યાયના પરિણમનને તે પર્યાયના પરિણમનને તે પરિણામનું આચરણ કહેવામાં આવે છે. દર્શન આચરણ સમ્યક દર્શનનું આચરણ આચાર અને ચરિત્ર એનું ચરિત્ર એટલે એનું પરિણમન કે સમ્યક દર્શન થયું કે થયું કે હું શુદ્ધાત્મા છું એવી પ્રતીતિ કોઈ સ્વપ્નામાં પણ હું મનુષ્ય છું એમ એને આવે નહીં. હું તો શુદ્ધાત્મા છું એને દર્શન આચાર કહેવામાં આવે છે. દર્શનનું આચરણ દર્શનનું ચારિત્ર એનું ચરિત્ર કે આનું ચારિત્ર બહુ ભ્રષ્ટ ખોટો છે કે આ આચાર સાચો છે આચરણ સદાચાર સત્ય બોલે અનિતિથી કામ ન કરે એ આચરણ બધા શુભાવૃત છે એ સંસારનું કારણ છે. આ આચરણ મોક્ષનું કારણ છે. વ્યવહાર સદાચાર અને નિશ્ચય સદાચાર બ્રહ્મચર્યનું પાલન કરે એ સદાચાર છે. સદાચાર કહેવાય આચરણ એ શુભભાવ છે એનાથી કોઈ બંધાય અને દુઃખી થવા માટે સ્વર્ગમાં જાય. ભૂલથી દુઃખ મળે ભૂલથી સુખ મળે નહીં. પાપનું ફળ પણ દુઃખ અને ભૂલનું ફળ પણ દુઃખ. હા એટલું છે કે પાપનું ફળ વધારે દુઃખ અને પુણ્યનું ફળ ઓછું દુઃખ પણ દુઃખ દુઃખને અને આ સદાચરણ આચરણ સમ્યક દર્શનનું આચરણ સમ્યક દર્શનની પર્યાયમાં હું શુદ્ધાત્મા છું નિર્વિકલ પ્રતીતિ થઈ શ્રદ્ધા થઈ જાય એ નિરંતર એનું આચરણ એનું ચરિત્ર ચારિત્ર એ મોક્ષનું કારણ છે.
બરાબર
તમે આચરણને માનો છો કે નહીં કઈ સદાચાર છે કે તમારામાં તે સદાચારની વાત સાંભળી નથી ભાઈ. વ્યવહાર સદાચારની વાત બધાએ સાંભળી છે ઠીક છે. પાપનો ત્યાગ અને પુણ્યની પ્રવૃત્તિ અભ્રમનો ત્યાગ અને બ્રહ્મચર્યની પ્રવૃત્તિ પરિગ્રહનો ત્યાગ અને અપરિગ્રહની પ્રવૃત્તિ એ બધા શુભભાવ છે. અસત્ય વચન છોડ્યા અને સત્ય વચન બોલે છે
બરાબર
એ બધા શુભભાવના પ્રકારો છે. એ વ્યવહાર આચરણ નિશ્ચયથી અનાચરણ છે. યોગેન્દ્રભાઈ જરા ડોક્યા પણ થઈ જાય છો.
યોગેન્દ્રભાઈ સાહેબ મોઢાડીને સોનાની મેળી કીધી છે ને
એમ જ છે. આ જગતના જીવોએ જ્ઞાન આચરણ દર્શન આચરણ ચારિત્ર આચરણ તમે ચારિત્ર માનો છો ચારિત્રનો અનુભવ નહીં થાય. ચારિત્રનું આચરણ હોય તો બહુ થાય એ તમે આચરણને માનો છો. ભાઈ તને આચરણની ખબર એ શુભાચરણ જુદી અને શુદ્ધાચરણ જુદું.
બરાબર
ચારિત્રમાં શુભાચરણ અને ચારિત્રનું શુદ્ધાચરણ. શુભાચરણ એ બંધનું કારણ છે ભૂજબંધા અને શુદ્ધાચરણ ભોગનું કારણ છે. વર્તમાનમાં સુખનું કારણ અને પરંપરા પણ સુખનું કારણ. એ તો જયારે વિષય આવે ત્યારે તો કોઈ થાય નહીં. આ વિષય બરાબર આવ્યો અત્યારે સદાચરણનો આચાર થતો હોય બધો પાંચ પ્રકારના આચાર આચાર વિચારનું તમને ઠેકાણું નથી કે આ ઠેકાણું છે લે આ આચારને ફેરો નથી. એક સમય માત્ર આચરણ તરું નથી. પછી ચારિત્ર આચાર ચારિત્રનું આચરણ ચારિત્રની પર્યાય ચારિત્ર નામનો ગુણ છે ત્રિકાળી એની વર્તમાન પર્યાય થાય છે એ પર્યાય આત્મામાં લીન થાય છે એ લીનતાના વિતરાગી પરિણામને ચારિત્રનું આચરણ કહેવામાં આવે છે કે જે વર્તમાન સુખનું કારણ અને ભવિષ્યમાં પણ સુખનું કારણ આ સદાચાર છે ચારિત્રનું આચરણ. પછી તપાચરણ તપને માનો છો કે નહીં? હા તપ વિના કોઈનો મોક્ષ થાય એ તપે તપને માનતા રહો ભગવાન બાપુ. આ પ્રકારના તપ જે વિગત ઉઠે છે ને એ શુભભાવ છે એને નિશ્ચય હોય તો વ્યવહાર તો કહેવાય, પણ એ ભય ઉન્મનનું કારણ છે, એ મોક્ષનું કારણ નથી. તપ એટલે જ્યાં ઈચ્છાનો નિરોધ થાય એને ભગવાન તપ કહે છે. કરવાની ઈચ્છા નહીં અને જાણવાની ઈચ્છા પણ નહીં. આહાર વાણી વિષય અને કષાય એ ચાર પ્રકારનો ત્યાગ થાય તેને ભગવાન ઉપવાસ નામ તપ કહે છે. ઉપનામ સમીપે, આત્માની સમીપે ઉપયોગને જોડતા આહારની ઈચ્છા મરી જાય, પાણીની ઈચ્છા મરી જાય, વિષય પરને જાણવાની ઈચ્છા
મરી જાય,
મૃત્યુ પામે, કરવાની ઈચ્છા વિલય પામે,
બરાબર
એવી વિકરાગી દશાને પરમાત્મા તપના ઉપવાસ કહે છે. આ બાર મહિના નો તપ કર્યો તો ભાઈ
વર્ષિતા
વર્ષિતા ઠીક છે. શુભ ભાવ છે, એ શુભ ભાવ હોય એટલું એને પૂજમંતા, પણ મોક્ષનું કારણ પણ કાંઈ ની પરંપરા તો ના જરાય નહીં. આ તપ મોક્ષનું કારણ છે,
બરાબર.
જ્યાં આહાર પાણી વિષય અને કષાય એનો ત્યાગ થયા ઉપવાસ, એ ઉપવાસ કરીને ઉગતો હોય તો ઉપવાસ નથી, અપવાસ માઠો વાસ છે. ઉપવાસમાં હું ઉડી જાય, ઉપવાસમાં હું આવે નહીં, પ્રભાત ઉડી જાય ને ઉપવાસ કહે,
બરાબર.
વાતે વાતમાં ફેર છે,
આખી વાત
વાતે વાતમાં ફેર છે. આ બધી વાત શાસ્ત્રોક્ત છે, કોઈના ઘરની વાત
નથી.
આ સોનગઢના સંતની વાત નથી, 2000 વર્ષ પહેલા શાસ્ત્રોમાં લખાયેલી વાત છે, આજકાલની વાત નથી. આ
બરાબર
તત્વાર સૂત્ર બધાને માન્ય છે, એમાં છે ઈચ્છા નિરોધ તપ,
બરાબર.
તમામ પ્રકારની ઈચ્છા રોકાઈ જાય અને અનિચ્છક વિતરાગ ભાવ પ્રગટ થાય એને પરમાત્મા તપ કહે છે. ઈચ્છા નિરોધ તપ અને તે તપ નિદ્રાનું કારણ છે. તપસ્યા નિદ્રા ચ, તપ તે નિદ્રાનું કારણ છે. તપ કયો અબુલભાઈ કહે ઓ કે ના ના, આપણે તો અબુલભાઈ નામ નહીં, બીજાનું નામ નહીં.
સરળ જીવ હોય એને આ
સરળ
જીવ
સરળ હોય ના બીજા નામ, મારું નામ
મારે બાપુ ઉભો થઈ જાય,
મારું
નામ મારું નામ બધા બેઠા હતા, મારી
નામ ટીકા
હા ટીકા
બોલો આવતો થઈ જાય. માનકર સાહેબ મારી નાખે,
હાજી
શ્રીમદજી એ કહ્યું છે
માન ન હો,
અહીંયા માન ન હો, માનકર સાહેબ ભયંકર
ભયંકર
વીર્યાચાર વીર્યાચાર આત્મામાં એક વીર્ય નામની શક્તિ છે. આ વીર્ય નામની રચકણની રેતની વાત નથી, આત્મામાં જે જ્ઞાન નામનો ગુણ, દર્શન નામનો ગુણ, સુખ નામનો ગુણ, એ આત્મામાં એક વીર્ય નામનો ગુણ છે, ત્રિકાળી ગુણ. એ ગુણનું કાર્ય શું છે બ્રહ્મનનું, કે શુદ્ધતાની રચના કરે, ટકાવે અને વૃદ્ધિ કરે,
બરાબર.
એવી વીર્યનું આચરણ તેને વીર્યાચરણ કહેવામાં
આવે છે.
એનું નામ પુરુષાર્થ છે,
બરાબર.
વીર્યનું નામ
પુરુષાર્થ
પુરુષાર્થ છે. જે પુરુષાર્થ અંતર્મુખ થઈને શુદ્ધ આત્મામાં ટકે, વૃદ્ધિ કરે, વિતરાગતાની વૃદ્ધિ, સુખની વૃદ્ધિ કરે અને ટકે અને એ સુખને ભોગવે તો એ થાકે નહીં, ન થાકે એ કાર્ય વીર્યનું છે,
બરાબર.
સ્વભાવનો ભોગ કરે સુખનો તો પણ થાકે નહીં, એ વીર્યાચરણ છે,
બરાબર.
એ શુદ્ધતાની રચના કરે એને વીર્યનું આચરણ કહેવામાં, એ પાંચ પ્રકારના આચરણોથી યુક્ત સહિત અને કાંઈ પણ પરિગ્રહ પ્રપંચથી સરળતા રહી, આ પરિગ્રહના પ્રપંચ ઢગલા એનાથી સરળતા રહી તેવા વિદ્વાનો પરિગ્રહના પ્રકાર છે 24, 10 અને 14. સર્વથા રહી એવા વિદ્વાનો પૂજનીય પંચમ ગતિને પ્રાપ્ત કરવા માટે, મોક્ષની પ્રાપ્તિ માટે પંચમ ભાવને સ્મરે છે, ભજે છે, ભાવે છે, તો એનો મોક્ષ થઈ જાય છે. પાંચ પ્રકારના આચાર છે મુનિરાજોને, આ પ્રકારે આચરણ હોય, પંચમ ગુણતાને અલ્પ હોય, ચોથા ગુણતાને અંશે હોય, નહીં બને
હાજી
બાકી હોય હોય ને
હોય
હોય. નિયમ સારી પરમાનું શાસ્ત્ર છે, એનું શુદ્ધાત્માનો વિકાસ, શુદ્ધ ભાવ એટલે શુદ્ધાત્માનો વિકાસ, સાત્માનાથી અનુક સુખ છે. આત્મા કદી પણ અશુદ્ધ થયો નથી, થતો નથી ને થવાનો. પોતાના વિકાસ સામાન શુદ્ધ સ્વભાવ કરતો નથી, અશુદ્ધ સ્વભાવ ગ્રહણ કરતો નથી. એવું એક આત્મા જુદાનું અને એ સ્વભાવ શુદ્ધાત્મા એટલા માટે છે જેમાં પ્રમત અપ્રમત બતાવો નથી, તેથી તેને શુદ્ધ કહેવામાં આવે છે. છઠ્ઠી ગાથામાં ગાયક ભાવને શુદ્ધ કયો એનું કારણ છે કે ભાવકર્મનો અભાવ થયો માટે આત્મા શુદ્ધ થાય છે એમ નથી. આત્મા ભાવકર્મથી ત્રણેક અર્થ રહિત છે માટે શુદ્ધ છે. ભાવકર્મથી રહિત થાય છે, પુનપાપથી રહિત થાય છે, એ તો પરિણામ થાય છે. અને પરિણામની શુદ્ધતામાં સંવર, નિર્જરા અને પરિપૂર્ણ શુદ્ધતાને મોક્ષ કહે છે. એ અશુદ્ધતાના અભાવ પૂર્વક શુદ્ધતા થાય છે, એ બધા પરિણામના ધર્મમાં જાય છે.
બરાબર.
અને ભગવાન આત્મા તો અનાદિ અનંત શુદ્ધ છે, એને શુદ્ધ થવું નથી. અને આત્માને શુદ્ધ કરવા માટે પ્રયત્ન પણ હોતો નથી.
બરાબર.
આત્માને શુદ્ધ કરવાનો જીવ પ્રયત્ન કરે છે એ અજ્ઞાની છે.
બરાબર છે.
કેમ કે જે શુદ્ધ હોય એને શુદ્ધ કરવાનું ન હોય, જે અશુદ્ધ હોય એને શુદ્ધ કરવાનું હોય. તો વ્યવહાર જીવ અશુદ્ધ છે. વ્યવહાર જીવ કે પરિણામમાં પુણ્ય પાપ આશ્રમને બંધ, એ પરિણામમાં અશુદ્ધતા છે. તો એ પરિણામથી તો આત્મા ભિન્ન છે. એ પરિણામ પોતે કઈ આત્મા નથી. કોઈ પરિણામનું નામ પુણ્ય છે, કોઈ પરિણામનું નામ પાપ છે, કોઈ પરિણામનું નામ આશ્રમ ને કોઈનું નામ બંધ. પણ નવ તત્વમાં ક્યાંય મારા વાંચવામાં નથી આવ્યું કે એને જીવ કયો. નામ જ જુદા છે, એના નામ જુદા છે, તેથી એના લક્ષણ ભિન્ન છે અને એના કારણ કાર્ય પણ એમાં ભિન્ન રહેલા છે. ભગવાન આત્મા ભિન્ન છે. આત્મા ત્રણેકાળ શુદ્ધ એટલા માટે છે કે પરિણામ માત્રથી સર્વથા ભિન્ન છે, માટે સર્વથા શુદ્ધ છે. ભાવ કર્મથી સર્વથા ભિન્ન છે, માટે સર્વથા શુદ્ધ છે. ભાવ કર્મથી કથથી ભિન્ન છે એમ નથી, સર્વથા ભિન્ન છે. ભૂંદને પાપના પરિણામ આત્મામાં છે જ નહીં. કે ભૂંદના પાપના પરિણામ છે ખરા, પણ એ પરિણામમાં, પર્યાયમાં, અવસ્થામાં, દશામાં, હાલતમાં અશુદ્ધતા છે. પાણીની અવસ્થા મલિન થઈ છે પણ પાણી મલિન થયું નથી, એ તો સર્વથા નિર્મળ છે. એ પાણીને આપણે સ્વચ્છ કરો, સ્વચ્છ પાણીમાં ફટકડી નાખવાનો કોઈને વિકલ્પ ઉઠતો નથી. કેમ કેમ ઉઠતો નથી કે પાણી પોતાના નિજ સ્વભાવથી નિર્મળ અને સ્વચ્છ છે. જેને છે અટકડી નાખે તો એ સ્વચ્છ થાય, નિર્મળ થાય એમ સ્વભાવમાં ન હોય. આ નિશાળ જુદી છે. આ સર્વજ્ઞ ભગવાનની સ્કૂલ જ જુદી છે કે જે કોઈ આત્મા આત્માને શુદ્ધ કરવા ચાહે છે એ અજ્ઞાની છે.
બરાબર છે.
આત્મા અશુદ્ધ થયો હોય તો એને શુદ્ધ કરવો બરાબર છે. પાણી મલિન થયું હોય તો ફટકડી નાખવી બરાબર છે. એક જીણો ફટકડી નાખતો તો મલિન પાણીમાં બાળક જોઈ ગયો 10 વર્ષનો 8 વર્ષનો બાળક ઘેરે જઈ મમ્મી કે પાણી લાય મને તપેલી.